नमो अरिहंता नमो सीतानं नमो अरिहंयान नमो
सेकेंड हॉल पेज नंबर 31 आना अपने पाठ करिए।
ऐसे मिथ्या दृग ज्ञान चरण वश भ्रमत भरत दुख जन्म मन ताते न कोत जिए सुजान सुनति न संशय चेतन को है उपयोग मूरत चिन्ह मूरत अनु
मरणते क्रिया जान
આપણે બહુ પહેલા શું જોયું હતું, આપણે એક સાધારણ વસ્તુ જોઈ હતી કે યુનિવર્સ ઇઝ મેડ અપ ઓફ વોટ, છ દ્રવ્ય, રાઈટ? તો એક વિશ્વ છે, વિશ્વ, યુ કેન રીડ ગુજરાતી, અચ્છા ઓકે, આઈ વિલ રાઇટ ઇન હિન્દી, ઠીક છે? વિશ્વ છે, વિશ્વ ઇઝ મેડ અપ ઓફ છ દ્રવ્ય, રાઈટ? બધા દ્રવ્યમાં દેર આર ઇન્ફિનિટ ગુણો, અને દરેક ગુણની એક એક પર્યાય થાય છે હર સમયમાં એક, તો ઇન્ફિનિટ ગુણની ઇન્ફિનિટ પર્યાય, એ પણ એક સમયની, એટલે ઇન્ફિનિટ સમય લઈએ તો ઇન્ફિનિટ ઇન્ટુ ઇન્ફિનિટ મેન્યુ પર્યાય, બરાબર? આટલું બેઝિક તો બધાને ખ્યાલ છે. લેટ્સ કોરિલેટેડ વિથ એન એક્ઝામ્પલ. આ ચોક છે, દિસ ઇઝ રાઈટ નાવ અ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ દ્રવ્ય, કેમ કે ઇન્ડિવિજ્યુઅલ દ્રવ્યમાંના જે ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે એ એક સિંગલ દ્રવ્ય છે, રાઈટ? હવે દરેક પરમાણુમાં એના ઘણા બધા ગુણો છે, જેવી રીતના કે એનામાં એક્ઝિસ્ટન્સનો ગુણ છે, એનામાં કંઈક તો કલર છે, ટેસ્ટ છે, એક્સેટ્રા. હવે અત્યારના એ બધા આ ચોકના ફોર્મમાં આવ્યા છે. એઝ આઈ એમ રાઇટિંગ ઇટ ડાઉન, ઘણા બધા નીચે ખરી જાય છે, અને જે ખરી જાય છે તે ગેટ મિક્સ્ડ વિથ માટી, અને એનું કંઈક કંઈક અલગ અલગ થાય છે, બરાબર? સો ધ પર્યાય કીપ્સ ઓન ચેન્જિંગ. જે દ્રવ્ય જે છે, પરમાણુ બાય ઇટસેલ્ફ ઇઝ ઇટર્નલ, એને કાંઈ થતું નથી, બરાબર? અને એના ગુણો છે એ પણ ઇટર્નલી એમને એમ રહે છે. હવે ગુણ શું છે? ગુણ ઇઝ ધ એબિલિટી અથવા તો ફેક્ટ કે આ પરમાણુને કાંઈ ને કાંઈ તો કલર હશે. રાઈટ નાઉ ઇટ ઇઝ ઇન વ્હાઇટ કલર, બટ મે બી ઇટ વિલ બી ઇન બ્રાઉન કલર વન્સ ઇટ ગેટ્સ મિક્સ્ડ. પણ ઇટ્સ એબિલિટી ટુ હેવ સમ કલર વિલ નોટ ચેન્જ, એટલે એમ કહેવાય કે ગુણો પણ ઇટર્નલ છે, બરાબર? આટલું તો બધા રિકલેક્ટ કરે છે. ઓકે, આગળ જઈએ. હવે આ તો આપણે એક જનરલાઇઝ વસ્તુ જોઈ હતી, વિચ વી કેન સે ઇટ ઇઝ લાઈક અ પ્રિન્સિપલ ઓફ યુનિવર્સ, કે આ તો એક જનરલાઇઝ સિસ્ટમ આવી રીતના ચાલે છે. બટ વોટ ઇઝ ઇન ઇટ ફોર મી, મારા માટે આમાં શું રેલેવન્ટ છે, રાઈટ? હવે હું ચાર ગતિમાં ભ્રમીને દુઃખ ભોગવું છું તો એ શું કામ ભોગવું છું? એ જાણવું હોય તો આપણે શું કરવું પડશે? આપણે ફરીથી આપણી જાતને, નાઉ પુટ અવર સેલ્ફ ઇન ધ પર્સપેક્ટિવ. અત્યાર સુધી એક જનરલાઇઝ જોયું કે છ દ્રવ્ય છે, આટલા જીવ છે, આટલા પૂતગલ છે, એક્સેટ્રા એક્સેટ્રા. હવે આમાં હું એક જીવ છું એમ કરીને આપણે જોઈએ. સો ધીસ ઇઝ મી, હુ એમ આઈ? આઈ એમ વન ઓફ ધ દ્રવ્ય, જે અનંત દ્રવ્ય છે એમાંથી આઈ એમ વન ઓફ ધેમ, રાઈટ? મારા બી ઘણા બધા ગુણ છે, ઘણા બધા છે, પણ આપણને અત્યારના જે મેઇન રેલેવન્ટ વન્સ છે કયા કેટલા છે અને કયા છે? વેરી ગુડ. ધેર આર થ્રી મેઇન રેલેવન્ટ વન્સ, વિચ આર શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. દર્શન પણ છે, પણ વી વિલ ફોર નાવ કીપ ઇટ ઇન સાઇડ. એને એમ સમજો ને, જ્ઞાનમાં ઇન્ક્લુડેડ છે દર્શન, રાઈટ? સો ધીઝ આર માય ગોલ. હવે આપણે પર્યાયના લેવલ પર આવીએ, ધીઝ આર ડિફરન્ટ લેવલ્સ, રાઈટ? તો દ્રવ્ય તો આઈ એમ ઇટર્નલ, અનાદિકાળથી હું એમને એમ છું, ને હજી પણ એમને એમ છું, અનંતકાળ સુધી પણ આઈ વિલ સ્ટે એઝ ઇઝ. મારા ગુણો પણ એવા ને એવા છે. હવે જે જ્ઞાન ગુણ છે, ધી એબિલિટી કે આઈ કેન નો સમથિંગ, એ તો મારી પાસે અનાદિકાળથી છે, હજી પણ છે, અને ભવિષ્યમાં પણ રહેશે. પણ હું શું જાણું છું અને એ જાણું છું એ સાચું છે કે ખોટું છે, દેટ ઇઝ ચેન્જિંગ, રાઈટ? જો એ ચેન્જ ન થાય તો મારી ભૂલ બી અનાદિ નહીં થઈ જાય, બરાબર? એટલે એ જે જીવની જે ભૂલ છે એ ભૂલ પર્યાયની કેટેગરીમાં આવે છે. સમજાય છે? ઓકે, તો હવે મેં ભૂલ કેટલા ટાઈપની કરી છે? અનાદિકાળથી હું કેટલા ટાઈપની ભૂલ કરતો આવ્યો છું? હવે સેકન્ડ ડાલનો ટોપિક આવી ગયો. કેટલા ટાઈપની ભૂલ હું કરું છું? હા, બે ટાઈપની, એક ગ્રહિત અને એક અગ્રહિત. ગ્રહિત અને અગ્રહિત. અગ્રહિત એટલે શું? કે જે અત્યારની ભૂલ નથી, જે અનાદિકાળથી ચાલુ આવે છે, એ સેમ ને સેમ અનાદિકાળથી કોન્સ્ટન્ટલી ભૂલ મારા ઉપર લાગેલી છે. અને આ ગ્રહિત એટલે શું? કે આ ભાવમાં, અત્યારના મનુષ્ય ભાવમાં, વોટ એવર આઈ એમ લર્નિંગ અરાઉન્ડ મી, એ લર્નિંગ મેં ગેધર કરીને મેં જે મારી ઇમ્પ્રેશન બનાવી છે એને કારણે એક ફર્ધર જે આ અનાદિકાળની ભૂલ હતી એના ઉપર એક અનાધર લેયર ઓફ ભૂલ મેં એક નવી ક્રિએટ કરી છે, એને ગ્રહિત મિથ્યાત્વ કહેવાય છે. આટલું યાદ છે બધાને? ઓકે, હવે અગ્રહિતમાં કેટલી ટાઈપ્સ છે ફર્ધર? આમાં આપણે કેટલી કેટલી ટાઈપ્સ જોઈ હતી એની અંદર અગ્રહિત? સાત ડાયરેક્ટલી નહીં, હજી એની ત્રણ મેઇન ટાઈપ છે. કઈ ત્રણ છે? હા, વેરી ગુડ. અગ્રહિત, મિથ્યા, દર્શન. અગ્રહિત, મિથ્યા, જ્ઞાન. અને અગ્રહિત, મિથ્યા, ચારિત્ર. બરાબર? એટલે આ શું કહે છે? કે અનાદિકાળથી મેં જે મારી રોંગ બિલીફ કરી છે એ અગ્રહિત મિથ્યા દર્શન છે. પછી અનાદિકાળથી હું મારી જાતને જે રોંગ જાણતો આવ્યો છું એ અગ્રહિત મિથ્યા જ્ઞાન છે. અને આ બેને કારણે અનાદિકાળથી હું મને જે મેં મારું માઇન્ડ હોય એની સાથે હું રાગ લાઇકિંગ કરું છું, જે મેં મારું નો માઇન્ડ એની સાથે હું ડિસલાઇક કરું છું, એ અગ્રહિત મિથ્યા ચારિત્ર છે. બરાબર? ઓકે, તો આમાં મેઇન કલ્પ્રિટ કોણ છે? અગ્રહિત મિથ્યા દર્શન એ મેઇન કલ્પ્રિટ છે. કેમ કે આપણી જે બિલીફ જે છે, દેટ બિલીફ ડ્રાઇવ્સ એવરીથિંગ. આપણે જો સાચું માનીએ તો બધું સાચું, ઇટ ફોલ્સ ઇન પીસીસ. જો સાચું ન માનીએ તો એવરીથિંગ ફોલ્સ રોંગ. તો આ અગ્રહિત મિથ્યા દર્શનની અંદર મેં મારા વિષયમાં શું ભૂલો કરી છે એ ભૂલોને સાત અલગ અલગ રીતે સમજાવવામાં આવે છે અને એને કહેવાય છે સાત તત્વ. સાત તત્વ નામ તો સાંભળ્યા છે, સાંભળ્યા છે ને? કયા કયા છે?
જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ,
રાઈટ? આ સાત તત્વ એ આ સેકન્ડ ડાલનો ફર્સ્ટ ટોપિક છે. સી, સેકન્ડ ડાલનો વિષય ઇઝ વેરી વેરી ઓર્ગેનાઇઝ. કેવી રીતના? કે એમાં ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ જીવની ભૂલ. કેટલી ભૂલ છે? તો ત્રણ ટાઈપની ભૂલ છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. એમાં અગ્રહિતથી શરૂ કરે છે. તો અગ્રહિત મિથ્યા દર્શનને પહેલાં સમજાવે છે. તો સાત તત્વોની ભૂલ પહેલાં આખી સમજાવે છે. એના પછી અગ્રહિત મિથ્યા જ્ઞાનની ભૂલ શું છે એ સમજાવે છે. અને પછી ચારિત્ર. હવે એના પછી અહીંયા ગ્રહિતમાં ત્રણ પાર્ટ્સ આવે છે. કયા છે? ગ્રહિત, મિથ્યા દર્શન, ગ્રહિત મિથ્યા જ્ઞાન, ગ્રહિત મિથ્યા ચારિત્ર. એવી રીતે હવે આમાં પણ જેવી રીતના અહીંયા આ દર્શન એટલે કે શ્રદ્ધા મેઇન ભૂલ છે, એવી રીતના અહીંયા પણ આની જે ગ્રહિત મિથ્યા દર્શન છે એ સૌથી મેઇન ભૂલ છે. હવે આ ભાવમાં જે આપણે રોંગ ગ્રાસ્પ કર્યું હોય અને એનાથી જે આપણી બિલીફ બનાવી હોય એને ગ્રહિત મિથ્યા દર્શન કહેવાય છે, રાઈટ? તો આ ભાવમાં આપણે કોની પાસેથી રોંગ ગ્રાસ્પ કર્યું હોય? તો એમાં ત્રણ કેટેગરી બનાવી ફર્ધર. કુગુરુ, કુગુરુ, કુદેવ અને કુધર્મ. કુધર્મ, કુશાસ્ત્ર એક જ વસ્તુ છે, બરાબર છે? આનું પણ આપણે ડિટેલમાં ડિસ્ક્રિપ્શન જોઈ લીધું છે, આપણે આના પર બહુ ચર્ચા કરી હતી. હમણાં જ મને એક ક્વેશ્ચન આવ્યો કે ભાઈ આપણે ગામડાઓમાં ખબર નહીં, અહીંયા તો મુંબઈ સિટીમાં કોઈ જોયું નહીં હોય, ક્યારે કોઈ સાંભળ્યું પણ નહીં હોય, ગામડાઓમાં જઈએ ને તો ત્યાં આવી રીતના કુળ દેવીઓ હોય. દરેક જણ દરેક ગામડાની અથવા દરેક ઘરની કે પોતપોતાની ફેમિલીની એવી રીતના કુળ દેવીઓ, એટલે કુળ દેવીના મંદિર ને એવું બધું હોય, તો એમના રેગ્યુલર પૂજા ને બધું થતું હોય. હવે અમુક જગ્યાએ એવું સ્ટોરી સાંભળવામાં આવે છે કે જો તમે કુળ દેવીની પૂજા બરાબર ન કરો અથવા જો તમે બહુ સારી રીતે કરો તો એ માતાજી તમારામાં આવે. અને એ કોઈ લિટરલ એક્સપિરિયન્સ કર્યો હોય ને તો જોવા મળે આપણને કે જે પર્ટિક્યુલર પર્સન હોય, સપોઝ હવે આપણે બધા મળીને પૂજા કરીએ તો હેડ ઓફ ધ ફેમિલી હોય કે લેડી ઓફ ધ ફેમિલી હોય, એની અંદર એ માતાજી આવે. એટલે માતાજી આવે ને એટલે આખું બોડી આમ ધ્રુજવા લાગે. જોયા છે કોઈ? જોયા ને આખું બોડી આમ ધ્રુજવા લાગે અને એઝિટ કે આમ જાણે માણસ પાગલ થઈ ગયો ને એવું લાગે. હા, આમ ડાન્સ કરે, માળ આમ કરે, અને એ ટાઈમે તમે એમને જે પૂછો ને એ તમને કે જનરલ એ લોકો એમ જ પૂછે કે મારા આને છોકરો ક્યારે થશે, અથવા તો મારું આ દુઃખ ક્યારે દૂર થશે, મને આવું ફલાણું ફલાણું ક્યારે મળશે. આ બધું ઇટ ઇઝ ઓલ પાર્ટ ઓફ આપણી કુ પ્રેક્ટિસિસ, કેમ કે આ એકચ્યુઅલી ધર્મ નથી. બરાબર સમજો, ચાર ગતિના જીવ છે. બરાબર, આપણે પહેલી ઢાળમાં જીવ ચાર ગતિમાં દુઃખ ભોગવે છે, બહુ ડિટેલમાં જાઈન. બરાબર, તેમાંથી ચાર ગતિમાં જે એક દેવ ગતિ છે, એક મનુષ્ય ગતિ, આપણે બધા હ્યુમન્સ છે, એક તિરિયન્સ ગતિ છે, બધા એનિમલ જે છે, અને એક નરક ગતિ છે. નરક અને દેવ આપણને દેખાતા નથી ડાયરેક્ટ વિઝ્યુઅલી, તિરિયન્સ તો આપણને દેખાય છે અને હ્યુમન્સ તો આપણે બધા છે. બરાબર, તો એમાં એ ચાર ગતિમાં જે દેવ ગતિ છે એ દેવગતિમાં ચાર સબ ટાઈપ્સ છે. એક છે વિમાનવાસી, વ્યંતર, જ્યોતિષ અને ભવનવાસી. બરાબર, જ્યોતિષ દેવો કયા છે? જે આ સન મૂન આપણને જે બધા દેખાય છે ને, ગ્રહ તારાઓ બધા, એ બધા જ્યોતિષ દેવોના ઘર છે. એના સિવાય ભવનવાસી દેવ છે, એ અંદર અંડરગ્રાઉન્ડ જતા જાઓ તો ત્યાં એમના મોટા મોટા ઘરો છે. એ બે આપણને જનરલી આવે જ નહીં, દેખાય નહીં, ક્યારે ઇન્ટરફિયર ન કરે કશું. હવે વિમાનવાસી દેવ છે ને એ ઉપર રહે છે. આપણે આમ ઉપર જતા જઈએ ને તો આ બધું સ્કાય અને એટમોસ્ફિયર ને બધું ક્રોસ કરીને બહુ જ ઉપર જઈએ ને તો એમના વિમાનો છે બધા. એ દેવો આપણા જે ભગવાનના પંચકલ્યાણક ને બધું હોય ને ત્યારે એ લોકો આવે. અને આ એક વ્યંતર જાતિના દેવ છે. એ વ્યંતર જાતિના દેવ છે એ તો આપણી આજુબાજુ જ રહે છે તો આપણને દેખાતા નથી, કેમ કે એમનું બોડી જે છે એ આપણા જેવું બોડી નથી. આપણું કેવું આમ બ્લડ અને માસથી બનેલું બોડી છે ને, એમનું એક વૈકરીક શરીર કરીને, ઇટ ઇઝ વેરી ફાઇન, એટલે યુ કાન સી ધેટ, ઇટ કેન ગો આર પાર દિવાન, એ ટાઈપનું બહુ ફાઇન શરીર હોય તો આપણને દેખાય નહીં. પણ દે લીવ ઇન ઓન ધ માઉન્ટેન્સ, અથવા કોઈ મોટા લેક હોય તો એ લેક ઉપર એમના ઘર હોય, અથવા તો જમીનની અંદર હોય, આકાશમાં, હવામાં હોય, બધે જ હોય. કહેવાનો મતલબ, હવે જેવી રીતના આપણે સપોઝ આ ભાવમાં આપણે થોડા ઘણા વ્રત ને એવું કંઈક પૂજા આદિ કંઈક કર્યું હોય, થોડા પુણ્ય બાંધ્યા હોય, અને આ મંદિર સાથે સપોઝ મને બહુ અટેચમેન્ટ હોય કે અરે મારું મંદિર, મારું મંદિર, તો હું જ્યારે મરીને વ્યંતર થાઉં તો એ વ્યંતર આ મંદિરની આજુબાજુ ક્યાંય રહે અને એની રક્ષા કરે, કેમ કે એને એમ લાગે છે મારું મંદિર છે. આ ભાવની જે માન્યતા છે ને એ કેરીઝ ફોરવર્ડ, એટલે નેક્સ્ટ ભાવમાં બી મારું છે, મારું છે કરીને અહીંયા જ ક્યાંક ભમે. એટલે આપણને મનુષ્યને લાગે કોઈ ભૂત છે, પ્રેત છે, કંઈક આત્મા છે, એ ભૂત પ્રેત આત્મા એવું બધું કાંઈ હોતું નથી. આ બધા જીવ જઈને વ્યંતર જે થાય છે એ વ્યંતર આપણી સાથે આવી રીતના ઇન્ટરેક્ટ કરે છે. હવે એમાં અમુક તો વ્યંતર સારા હોય, જે સારા ભાવથી કંઈક પ્રોટેક્શન કરતા હોય કે એવું કરતા હોય. અમુક થોડા હ્યુમન્સમાં બી હોય ને, અમુક દુષ્ટ લોકો હોય અને અમુક સારા હોય. હવે જે ક્રુઅલ લોકો હોય એને એકબીજા સાથે ઝઘડા કરવામાં જ મજા આવતી હોય, એના વ્યંતરમાં બી એવા હોય જેને એકબીજા સાથે ઝઘડા કરવામાં મજા આવે, તો એ લોકો આવી રીતના કોઈના બોડીમાં આવીને હેરાન કરે. અથવા તો કોઈ જે સારા વ્યંતર હોય, સારા ભાવથી આવ્યા હોય, તો કદાચ ફેમિલી મેમ્બર હોય ને મરીને વ્યંતર થયું, તો એ બી કદાચ આવીના બોડીમાં આવીને કદાચ થોડું કંઈક ભવિષ્યને બધું કહી આવે. વ્યંતર દેવોને તો અવધિ જ્ઞાન હોય ને, દેવગતિમાં જીવોને એટલે એ લોકોને થોડુંક વિથ અ લિમિટેશન આગળ પાછળનું જણાય, મેબી 6 મંથ્સ ફ્યુચરનું જાણી શકે, 1 યર ફ્યુચરનું જાણી શકે, એવું કંઈ. પણ વિથ ઓલ ઓફ ધીઝ વર્ચ્યુઝ એ વ્યંતર દેવો ભગવાન નથી બનતા. આપણે આગળ શું વાત થઈ ગઈ છે કે ભગવાન તો કોને કહેવાય કે જે વિતરાગી હોય અને સર્વજ્ઞ. હવે જેવી રીતના આપણને કંઈક તો એન્ટરટેનમેન્ટ કરવામાં મજા આવે છે, એના માટે થઈને આપણે મૂવી જોઈએ છે, ટીવી જોઈએ છે, કંઈક ક્રિકેટ મેચિસ જોઈએ છે, એવી જ રીતે આપણે રેસ કોર્સમાં રેસિંગ જોઈએ છે, બરાબર. એવી રીતના વ્યંતર હ્યુમન્સના માટે, એટલે એના માટે હ્યુમન્સ ઇઝ અ સબ્જેક્ટ ઓફ એન્ટરટેનમેન્ટ. તો આપણે અને એ લોકો તો બે સિમિલર જ છે, તો પછી એમાં ફરક શું આવ્યો? જસ્ટ ધેટ દે આર ઇન અનધર ફોર્મ, સમજાય છે? એટલે એકચ્યુઅલી ભગવાન બનવું ઇઝ નોટ બોડીલી એક્ટિવિટી. જે પોતાના માઇન્ડને એટલે કે જ્ઞાનને કંટ્રોલ કરી શકે, એટલી સ્થિરતા રાખી શકે, પ્લસ માન્યતામાં સાચી માન્યતા હોય કે નહીં, હું તો જીવ છું, મારામાં આમ ભગવાન બનવાની તાકાત છે, તો એવા જીવ જ્યારે પોતાના આત્મામાં એટલા લીન થઈ જાય કે એમને એમાંથી બહાર આવવાનું કોઈ મન જ ન થાય, મન તો નહીં પણ એ બહાર આવે જ નહીં ક્યારે, તો એને ભગવાન કહેવાય છે, બરાબર છે? ભગવાન એટલે પોતાના જ્ઞાનને સ્થિર રાખવાની એક વસ્તુ છે, પોતાની માન્યતા સુધારવાની વસ્તુ છે. બાકી શારીરિક ચમત્કાર તો ઘણા દેખાડે છે, અને એ આપણે હ્યુમન્સ આપણને લાગે, પણ વી આર નોટ ધ મોસ્ટ સુપિરિયર ફોર્મ ઓફ લાઈફ. આપણા કરતાં ઘણા સુપિરિયર છે, એ લોકોને જ્ઞાન બી વધારે છે, શરીરની શક્તિ બી વધારે છે, પ્રેઝન્ટ ફ્યુચરનું બી થોડુંક જાણી શકે છે, એટલે આપણને એના પ્રત્યે આમ થોડુંક આપણે વી ગેટ શોક કે અરે આ તો બહુ મહામાણસ છે, મહાપુરુષ છે, પણ એવું કાંઈ હોતું નથી, સમજાય છે? તો આપણે આટલું ડિટેલમાં જોઈ લીધું છે, આપણે આ ત્રણે જોઈ લીધા છે, આપણે કુદેવ, કુશાસ્ત્ર, કુધર્મ જોઈ લીધું છે. આજે આપણે ગ્રહિત મિથ્યા અજ્ઞાનની વાત કરવાની છે. કોન્ટેક્સ્ટ બધાને બેસે છે ક્યાં આપણે આવ્યા છે. આજે આ વાત કરશું અને નેક્સ્ટ ક્લાસમાં ગ્રહિત મિથ્યા ચારિત્રની વાત કરશું. સો દેટ વિલ મોર ઓર લેસ ફિનિશ ધી એન્ટાયર સેકન્ડ હાફ. જો બુકમાં આવી જાઓ બધા, પેજ નંબર છે 45, ગાથા નંબર 13, પેજ નંબર 45, ગાથા 13. કોઈને પાછળ બુક જોઈએ છે? હજી જો, એનું ટાઇટલ શું છે કે ગૃહિત મિથ્યા જ્ઞાનનું લક્ષણ. ગૃહિત મિથ્યા જ્ઞાનનું લક્ષણ, ફરીથી એકવાર મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રને સમજી લઈએ, કેમ કે એ જ્યાં સુધી એકદમ ક્લિયર નહીં હોય એબ્સોલ્યુટલી ત્યાં સુધી આ બધું સમજાશે નહીં. આપણે ત્રણ ગુણ જોયા, બરાબર, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. શ્રદ્ધાનું ફંક્શન શું છે? બિલીવ કરવું, માનવું. માનવું શું? માનવું કે હું કોણ છું એના વિશે, એ જે ક્વેશ્ચન છે એનો આન્સર, કે આ હું છું એવું પર્ટિક્યુલર ફોર્મ જે આપણા માઇન્ડમાં ક્રિએટ કરીએ છીએ ને, નહીં, ધીસ ઇઝ મી, એ ફંક્શન શ્રદ્ધા ગુણનું છે. હવે જો એ રોંગ માન્યું હોય તો એને કહેવાય મિથ્યા દર્શન. આ વર્લ્ડમાં કન્ફ્યુઝ નહીં કરતા, શ્રદ્ધા ગુણનું ફંક્શન ઇઝ મિથ્યા દર્શન. અહીંયા જો ઇટ ઇઝ દર્શન શબ્દ, ઇટ ઇઝ નોટ દર્શન ગુણનું ફંક્શન, બરાબર, આટલું ક્લિયર છે. હવે મિથ્યા જ્ઞાનનું શું ફંક્શન છે? જાણવું. હવે આમ તો બધું જ જાણવું, જ્ઞાન ગુણનું ફંક્શન આમ તો બધું જ જાણવું છે, પણ અહીંયા આપણે કયા કોન્ટેક્સ્ટમાં વાત કરીએ છીએ કે જ્યારે પોતાને જીવ નો માયનો હોય, જ્યારે પોતાને જીવ નો માયનો હોય તો એને રિલેટેડ જે મિસ્ટેક, આ મિસ્ટેકની ઉપર એને રિલેટેડ જે બીજી મિસ્ટેક થાય છે એની અહીંયા વાત ચાલે છે. જેવી રીતના કે સપોઝ મેં મારી જાતને આ શરીર માયનું હોય, રાઈટ, તો આ શરીરનો જે કલર છે હું જાણું છું કે મારો કલર છે, અથવા તો શરીરની હાઇટ છે, આઈ એમ થિંકિંગ ધીસ ઇઝ માય હાઇટ, સમજાય છે? આ બધું તો એક એક લેવલનું જાણવું થયું. હવે એને આપણે જે પણ શાસ્ત્રમાંથી વાંચી વાંચીને એ માન્યતાને વધારે સપોર્ટ કરીએ છીએ, વધારે પુષ્ટ કરીએ છીએ,
એને અહીંયા મિથ્યા જ્ઞાન કહેવાય છે. બરાબર. હવે જેવી રીતના આપણે સાયન્સ ભણીએ, મેડિકલ સાયન્સ ભણતા હોય, તો એમાં સપોઝ ડેન્ટિસ્ટ્રી કરતા હોય તો ડેન્ટિસ્ટ્રીમાં શું ભણીએ કે ભાઈ હ્યુમન ટીથનું સ્ટ્રક્ચર કેવું છે. બરાબર. એટલે અહીંયા 32 દાંત હોય, ઉપર આમ હોય, આગળના બધા આમ હોય, પાછળના જે પણ વોટર રાઈટ. એવી જ રીતે આ બધા શાસ્ત્રમાં શું વર્ણન આવે છે કે ભાઈ જીવ કોણ છે. તો હું જીવ છું. હવે ત્યાં ઓલો ડેન્ટિસ્ટ્રીનું વાંચે છે અને પોતાના દાંત સાથે કોરિલેટ કરતા જાય છે કે હા જો આવી રીતના છે, અને એને કોન્ફિડન્સ વધતો જાય કે હા જો એમાં લખ્યું હોય પાછળ દાઢ હોય એટલે અહીંયા પણ છે. બરાબર રાઈટ. એવી જ રીતે અહીંયા એમ કહેવાય છે કે ભાઈ તું જીવ છે, આ બધા તારા લક્ષણ છે, આ બધા તારી કેરેક્ટરિસ્ટિક્સ છે. તો પોતાની સાથે અહીંયા કમ્પેર કરતા જાય છે કે હા જો આ જીવ છે, જો આ જાણે છે, જો હું આમ આ સાંભળી શકું છું, આ બધા ઇમ્પલ્સિસ મને આવે છે. સમજાય. પણ જ્યારે આમાંથી રોંગ વાંચ્યું હોય અને પોતે કોરિલેટ ન કરી શકે તો જે વાંચ્યું હોય એ પ્રમાણે પોતાની માન્યતા બદલાતી જાય છે, અને એ બદલાતી જાય એને કારણે પોતે મિથ્યા જ્ઞાન એડઅપ કરે છે. સમજાય છે. એને ગૃહિત મિથ્યા જ્ઞાન કહેવાય છે. કેમ કે આ અચ્છા આ જે શાસ્ત્ર છે એ તો બધા ખાલી હ્યુમન્સ જ વાંચે છે. દેવગતિમાં તો કંઈ વાંચતા નથી કોઈ, નરક ગતિમાં તો પોસિબિલિટી નથી, ને એક્સપિરિયન્સને એનું જ્ઞાન નથી. સમજાય છે. એટલે કાંઈ પણ નવું વાંચીને ગ્રહણ કરવાની પોસિબિલિટી તો હ્યુમન્સમાં જ છે. તો જે પણ કંઈ વાંચે છે અને નવું ગ્રહણ કરે છે એ એક આખું લેયર આપણી માન્યતા પર એક ઇમ્પ્રેશન બનાવે છે. હવે જો એ રોંગ હોય તો ઇટ જસ્ટ કીપ્સ ઓન એડિંગ ધ લેયર. એક તો પહેલેથી અગ્રહિત હતું જ, ઉપર ગ્રહિત એડ થયું, એટલે મિથ્યા માન્યતા વધતી જાય છે. બરાબર. એની આપણે અહીંયા વાત કરીએ છીએ કે કયું જાણવું એને મિથ્યા કેવું, કેવી રીતે હાઉ ટુ બી કેરેક્ટરાઇઝ કે ભાઈ આ હું જાણું છું દેટ ઇઝ રોંગ બિલીફ, રોંગ માન્યતા, રોંગ જાણવું. સોરી. સમજાય છે. જો એની અહીંયા વાત ચાલે છે, ગાથા વાંચું છું. એકાંતવાદ દૂષિત સમસ વિષયાધિક પોષક અપ્રશસ્ત. હવે થર્ડ લાઈન છે એમાં બે અલગ અલગ લાઈન હશે. એક અમુક જગ્યા કહેવાય છે, પણ અહીંયા દેર આર થ્રી ટાઈપ ઓફ થિંગ્સ. વન ઇઝ કોલ્ડ ગુણ, વન ઇઝ કોલ્ડ ધર્મ, વન ઇઝ કોલ્ડ શક્તિ. હવે ત્રણ ટોપિક થોડા વધારે એડવાન્સ છે, વધારે કોમ્પ્લિકેટેડ છે, એટલે વી વિલ નોટ ગો ઇન દેટ ડિટેલ રાઈટ નાઉ. પણ એટલું સમજો કે આ જે ગુણ જે છે એની તો દર સમયે પર્યાય થાય છે, હા, અને આ જે ધર્મ છે એની પર્યાય નથી, પણ ઇટ ઇઝ જસ્ટ એન એન્ટિટી જે ખાલી દ્રવ્યને ડિસ્ક્રાઇબ કરે છે. જેવી રીતના આપણે એમ જોઈએ છે કે આ ત્રણેયનું કોમ્બિનેશન ઇઝ ઓલ્સો કોલ્ડ દ્રવ્ય, રાઈટ. એ તો બધાને ખબર હશે, ત્રણેયનું કોમ્બિનેશન ઇઝ ઓલ્સો કોલ્ડ દ્રવ્ય. એવા એક દ્રવ્ય છે ગુણ પર્યાય. હવે આઈ વિલ ગીવ યુ એન એક્ઝામ્પલ કે આ જે ધર્મ હોય ને, આ ધર્મ એ ઓલવેઝ ડ્યુઅલમાં હોય, એ ઓલવેઝ એ કોમ્બિનેશનમાં હોય, અને ધોઝ કોમ્બિનેશન આર ઓપોઝિટ ઓફ ઈચ અધર. જેવી રીતના કે નિત્ય છે અથવા અનિત્ય છે. હવે આ દ્રવ્ય નિત્ય છે કે અનિત્ય છે બોલો. હાઉ વુડ યુ ડિફાઈન કે આ પર્ટિક્યુલર દ્રવ્ય જે એન્ટિટી છે ઇઝ ઇટ એટર્નલ કે ટેમ્પરરી? બે. હવે જો તમે આ એંગલથી જુઓ, દ્રવ્ય એંગલથી જુઓ તો ઇટ ઇઝ એટર્નલ, અને પર્યાય એંગલથી જુઓ તો ઇટ ઇઝ ચેન્જિંગ. સમજાય છે. એવી રીતના જ એક અનેક. હવે આ દ્રવ્ય એક છે કે અનેક છે? ફરીથી બેવ છે. કેમ કે ખાલી દ્રવ્યને જુઓ તો એન્ટિટી એક જ છે, પણ એના ગુણ તો ઘણા બધા છે અને એની પર્યાયો બી ઘણી બધી છે, એટલે અનેક છે. સમજાય છે. આવા તો ઘણા બધા છે, આપણે લખતા જઈએ તો દેર આર મેની ઇન ધ બુક્સ. અત્યારે આપણે જનરલ સમજીએ છીએ. તો આવી રીતના કોઈ પણ દ્રવ્યમાં પરસ્પર વિરુદ્ધ અનેક આવા યુગલ હોય એને ધર્મ કહેવાય છે. બરાબર. હવે તમારે સમજાવવું હોય આ દ્રવ્યને સમજાવવા માટે યુ હેવ ટુ ટેક વન પર્સપેક્ટિવ એટ અ ટાઈમ. એક સાથે આખું દ્રવ્ય સમજાવી નથી શકાતું. જેવી રીતના કે હું એમ કહું કે ભાઈ દ્રવ્ય અનેક છે, આ તો જસ્ટ એક્ઝામ્પલ, તો એ અનેક કહું છું ત્યારે ઇન માય માઇન્ડ ધ પર્સ્પેક્ટિવ ઇઝ કે આઈ એમ એક્સપ્લેનિંગ પર્યાય, સમજાય છે? સમટાઈમ્સ આઈ વિલ સે ધ પર્સ્પેક્ટિવ આઉટ લાઉડલી, સમટાઈમ્સ આઈ વિલ નોટ સે ઇટ, પણ ઇટ ઇઝ ઇમ્પ્લિસિટલી અન્ડરસ્ટુડ. એવી જ રીતે આઈ એમ સેઇંગ, જેવી રીતના ગુરુદેવ શ્રી કહે ને કે આત્મા કેવો છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, બરાબર? તો ત્રિકાળી એટલે શું કે ત્રણેય કાળ એક જેવો રહેવા વાળો, ઇટ ઇઝ સેમ ત્રણેય કાળ. પછી કેવો છે ધ્રુવ, ધ્રુવ એટલે કોન્સ્ટન્ટ, ડઝન્ટ ચેન્જ. તો એમણે તો જનરલાઇઝ કરીને કહી દીધું કે ભાઈ જીવ કેવો છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, પણ ઇન હિઝ માઇન્ડ ઇવન ધો ઇઝ નોટ સેઇંગ ઇટ, ઇટ ઇઝ ઇમ્પ્લિસિટલી અન્ડરસ્ટુડ કે ઇઝ ટોકિંગ અબાઉટ ધીસ પર્ટિક્યુલર ડ્રગ. સમજાય છે આટલું? આટલું સમજાય છે ક્લિયરલી? હા, હવે આપણે આ તો એક જીવની વાત કરી, હવે પૂતગલને લઈ લો, કોઈ બી પરમાણુને. હા, હવે કોઈ પણ પરમાણુ, સપોઝ આ વ્હાઇટ ચોકનું જે કણ આપણે લઈએ એક પરમાણુ, તો સેમ થિંગ અપ્લાય છે કે એ પરમાણુમાં જે મલ્ટિપલ ગુણ, એ એક જ પરમાણુમાં સેન્સ ઓફ ટચ છે, સેન્સ ઓફ સ્મેલ છે, બરાબર? એમાં એક એવી શક્તિ છે કે ઇટ કેન કમ્બાઈન એન્ડ ફોર્મ અ બિગર ચંક, સમજાય છે? ઓલ ઓફ ધીઝ કેરેક્ટરિસ્ટિક્સ આર ધ ગુણ. તો કોઈ પણ પરમાણુને બી સમજાવવા માટે યુ હેવ ટુ ટેક વન પર્સ્પેક્ટિવ એટ અ ટાઈમ, બરાબર છે? તો એક્સપ્લેનિંગ એની સબસ્ટન્સ વિથ વન પર્સ્પેક્ટિવ એટ અ ટાઈમ, એને શાસ્ત્રીય ભાષામાં શ્યાદવાદ કહેવાય છે. શ્યાદવાદ નામ સાંભળ્યું હશે ક્યારેક? કોઈ પણ વસ્તુના એક પડખાને સમજાવવું એને કહેવાય શ્યાદવાદ. અને હવે હું તમને એક સમજાવું, પછી બીજું સમજાવું, પછી ત્રીજું સમજાવું, તો તમારા માઇન્ડમાં તો એક ઇમ્પ્રેશન બનતી જાય છે ને કોઈ પણ સબસ્ટન્સ માટે. આઈ થિંક હવે પહેલાંથી કીધું હશે, એક સ્વીટ હોય સપોઝ, આપણને ખબર ન હોય કે એનો ટેસ્ટ કેવો છે, તો પહેલાં તો હું તમને એનો શેપ કહું કે હજી આવું દેખાય છે, પછી હું એને ટેસ્ટનું કંઈક ઇન્ડિકેશન આપું કે ઇટ ટેસ્ટ લાઈક શુગર, નોટ લાઈક જેગરી, નોટ લાઈક હની. તો તમે યુ આર ટેકિંગ ઓલ ઓફ ધીસ ઇમ્પ્રેશન અને યુ આર મેકિંગ એન ઇમેજિનેશન ઇન યોર માઇન્ડ કે અચ્છા હા દેટ સબસ્ટન્સ વિલ બી લાઈક ધીસ. સો યુ આર એડિંગ ઓલ ધ ઇન્ફોર્મેશન ટુગેધર અને એટ ધી એન્ડ ધ ઇમેજ દેટ યુ મેડ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઇન્ફોર્મેશન, કરેક્ટ? તો ઈ જે ઇવેન્ચ્યુઅલ ઇમેજ બને એને કહેવાય વસ્તુ વિચ ઇઝ મેડ અપ ઓફ અનેક અનેક ઇન્ફોર્મેશન, અથવા વસ્તુ ઇઝ મેડ અપ ઓફ અનેક ધર્મ, એટલે એને કહેવાય અનેકાન. આપણે અહીંયા શું વાંચીએ છીએ, જે ફર્સ્ટ વર્ડ છે ને એકાંતવાદ, તો એકાંતવાદ એન્ડ અનેકાંત દે આર ઓપોઝિટ ઓફ ઈચ અધર, સમજાય છે? હવે આને સમજવાનો ટ્રાય કરો. વોટ આર વી સેઇંગ હિયર કે એની સબસ્ટન્સ ઇઝ મેડ અપ ઓફ મેની કેરેક્ટરિસ્ટિક્સ, અને તમારે કોઈ પણ એકને સમજાવવી હોય તો યુ હેવ ટુ ટેક અ પર્સ્પેક્ટિવ એટ અ ટાઈમ. બટ મેની શાસ્ત્ર દે વિલ ટેક ઓનલી વન પર્સ્પેક્ટિવ ફોર એવર, દે ડોન્ટ ટેક ધી અધર પર્સ્પેક્ટિવ એટ ઓલ, સમજાય છે? તો એ એક જ પર્સ્પેક્ટિવ લેવાને કારણે ઇટ ઇઝ નોટ એબલ ટુ એક્સપ્લેન ધી એન્ટાયર કેરેક્ટરિસ્ટિક ઓફ સબસ્ટન્સીસ, સમજાય છે? ફરીથી જેવી રીતના કે આપણે એમ કહીએ કે ધ વર્લ્ડ ઇઝ ઓનલી ટેમ્પરરી, આ તો ધ ટેમ્પરરી મે મીન વન સેકન્ડ, વન મિનિટ, હંડ્રેડ યર્સ, થાઉઝન્ડ યર્સ, વોટ એવર. પણ આપણે એમ કહીએ કે સપોઝ ઇમેજિન કે ન્યૂટન્સ લો જે છે ને, એનર્જી કેનોટ બી ક્રિએટેડ ઓર સબસ્ટન્સ કેનોટ બી ક્રિએટેડ નોટ ડિસ્ટ્રોયડ, લેટ્સ ઇમેજિન ઇટ ઇઝ નોટ દેર, બરાબર? સો ઓલ ઓફ અસ, અવર બોડીઝ, અવર સોલ, ધ બિલ્ડિંગ, ધ ટ્રીઝ, ઓલ ઓફ ધેમ વર મેડ ઓફ સમથિંગ, અને વેન ધ ફોર્મ ઇઝ ડિસ્ટ્રોઈડ ધી સબસ્ટન્સ બાય ઇટ સેલ્ફ ઇઝ ઓલ્સો ડિસ્ટ્રોઈડ. એવું આપણે ઇમેજિન કરીએ તો ઓલ ધ લોઝ ઓફ યુનિવર્સ ઇઝ ડિફાઈન્ડ ને, એ તો એના માટે પછી યુ નીડ ઇન્ફિનિટ રો મટીરિયલ અને યુ નીડ ઇન્ફિનિટ સિંક કે જેનું કામ થઈ ગયું એને નાખવા માટે બી કંઈ જગ્યા જોઈએ, સમજાય છે? એટલે ઓલ ઓફ ધીઝ પ્રિન્સિપલ ધેન ડોન્ટ મેચ, એટલે એના માટે આ પ્રિન્સિપલ બહુ જરૂરી છે. તો હવે એવા પણ શાસ્ત્ર છે જે એમ કહે છે કે દરેક વસ્તુ, મારો જીવ સપોઝ, મારો જીવ ખાલી ક્ષણિક છે, એટલે તમે અત્યારના જે કરો છો તમારું એક્ઝિસ્ટન્સ ખાલી એટલું જ છે. एक मिनट पछी जो तमे करसो ने एक तमे एक दैट यू इज डिफरेंट एंड दिस यू इज डिफरेंट एवा अमुक शास्त्र आवे छे। पछी एक सेकंड फिलॉसफी मैं तमने पहला बहु पहला कीधी थी के सेकंड थियरी सेज के अत्यारे हूँ अहीं छू ने तो मारा माटे द रियल यूनिवर्स इज ओनली दिस मच। एक वार हूँ अहीं थी कहीं जईश देन द यूनिवर्स इटसेल्फ विल चेन्ज। आ पछी बधुं एक्जिस्ट ज नथी करतुं, જ્યારે હું જોઉં છું ત્યારે જ એક્ઝિસ્ટ કરે છે। આવી તો કંઈક થિયરી છે, સમજાય છે? હવે આપણે જનરલી વી આર નોટ ઇન ટુ ફિલોસોફિકલ રીડિંગ કે લિસનિંગ, એટલે એના માટે આપણને ખબર ન હોય, પણ આવી ઘણી બધી થિયરીઝ છે। સો ધ પોઈન્ટ ઇઝ કે જે શાસ્ત્રમાં આવી બધી થિયરીઝ ડિસ્કસ કરીને આપણને શીખવાડવામાં આવે અને આપણું માઇન્ડ ડાયવર્ટ કરવામાં આવે છે અથવા તો એને આપણને રોંગ બિલીફ આપવામાં આવે છે, ધોઝ આર ઓલ મિથ્યા જ્ઞાનને પ્રોવાઈડ કરવાવાળા શાસ્ત્ર। સમજાય છે? કોન્ટેક્સ્ટ આખો સમજાય છે બરાબર? આ એકાંત એકાંત અને અનેકાંત શબ્દ નવા છે આપણા માટે, એટલે કદાચ કોઈને ન સમજાયું હોય તો વેઇટ આફ્ટર ધ ક્લાસ અને વી કેન ડિસ્કસ અગેન। જો આગળ એટલે એવા શાસ્ત્ર જે એકાંતવાદથી દૂષિત, દૂષિત એટલે કે ઇમ્પ્યોર છે, પછી કેવા છે? સેકન્ડ કેરેક્ટરિસ્ટિક કે વિષયાદિકના પોષક છે અને અપ્રશસ્ત છે। અપ્રશસ્ત એટલે રોંગ, ખોટા। વિષયાદિના પોષક એટલે શું? જૈન શાસ્ત્રમાં શું કહેવાય છે કે ભાઈ દરેક જીવ પોતાના આત્મામાં સ્થિરતા કરીને ભગવાન થઈ શકે છે, બરાબર? હવે એ કરવા માટે થઈને અથવા તો એ જે જીવ કરે છે એને ઓટોમેટિકલી પાંચ ટાઈપના વ્રતો હોય છે, જે પાંચ પાપ છે ને આપણે, હિંસા, જૂઠ, ક્રોધી, કુશીલ ને પરિગ્રહ, એનાથી અગેન્સ્ટમાં પાંચ પ્રકારના વ્રત હોય છે। એ વ્રતને કારણે શું થાય છે કે જીવ આ બધી જે વસ્તુઓ જેનાથી અટેચમેન્ટ કરીને બેઠો છે એનાથી છૂટો પડે છે, બરાબર? એટલે આપણે આપણા શાસ્ત્રો તો બધું છોડાવવાના શાસ્ત્ર છે, પ્લસ કેવા છે કે તમે જે અંદર, ખાલી બહારની વસ્તુ છોડવાની વાત નથી, તમે જે અંદર કોઈ પણ વસ્તુ માટે અટેચમેન્ટ કરીને બેઠા છો અથવા તો આપણે કોઈ પણ વસ્તુ માટે લાઇકિંગ ડિસલાઇકિંગ કરીએ છીએ, રાગ દ્વેષના પરિણામ કરીએ છીએ, એ બધું જ છોડાવવાના શાસ્ત્ર છે, સમજાય છે? હવે કોઈ શાસ્ત્ર એવા હોય જે આપણને એમ જ કે કે ભાઈ ખાલી તમે ભક્તિ કરો, ભક્તિથી તમારું મુક્તિ થઈ જશે, આ તો કદાચ બધા રિયલિસ્ટિકલી સાંભળ્યું, પહેલાનું કદાચ થોડું અનરિયલિસ્ટિક બી લાગે, આ તો બધાએ સાંભળ્યું હશે કે એક ભક્તિ માર્ગ છે, એક જ્ઞાન માર્ગ છે, પછી એક તમારે ચારિત્રમાં, આજે જ કદાચ ગુરુદેવના પ્રવચનમાં બી આવ્યું છે કે એક ચારિત્ર માર્ગ છે, તમે વ્રત ઉપવાસ આદિ કરો, તમારા કર્મ કપાઈ જશે અને તમારું મોક્ષ થશે। અથવા સેકન્ડ આર્ડ, આ જે આજનું જે ગુરુદેવશ્રીનું પ્રવચન છે ને મિથ્યા અજ્ઞાનનું, એમાં એમ આવ્યું કે કોઈ કોઈ મહારાજ કે એવું કાંઈ હોય એને તમે દાન કે કાંઈ આપો છો તો એને કારણે તમારા કર્મ કપાઈ જાય છે અને એનાથી તમારી મુક્તિ થશે, સમજાય છે? આવા બધા જે શાસ્ત્ર જે આવી બધી ખોટી ખોટી માન્યતામાં આપણને ફસાવી દે છે। હવે આપણી લાઈફ કેટલી છે? 10, 50, 60, 70 યર્સ, એમાં બી જો આપણે આ બધામાં જ અટકી જશું તો એક્ચ્યુઅલ આપણે પાથ ક્યારે ફોલો કરશું? એટલે આ બધા શાસ્ત્રને પણ મિથ્યા જ્ઞાન કીધું છે। આગળ પછી આજે કપિલાદી રચિત શુતકો અભ્યાસ, હવે કોઈ કપિલ કરીને એવા એવા થઈ ગયા જેણે બહુ ઇમેજિનરી બધા શાસ્ત્ર લખ્યા છે એ આપણે તો જોવા મળતા નથી, એટલે આપણને એનું બહુ કંઈ આઈડિયા નથી, પણ બીજી જે લાઈન છે કે રાગાદી રાગી કુમતી ન કૃત, એટલે જે આપણા જેવા જ રાગી હોય, કુમતી એટલે એકદમ એનું કુમતી એટલે બુદ્ધિથી ફરેલા હોય એમ નહીં, જે પાગલ હોય એમ નહીં, પણ જેને પણ રોંગ બિલીફ છે અને એણે જો કોઈ શાસ્ત્ર લખ્યા હોય તો એ બધા બી કુબોધ દેવાળા, એ બધાનો શ્રુત, શ્રુત એટલે કે શાસ્ત્ર, એ બધાનો અભ્યાસ કરવી, અભ્યાસ કરવો, એ બધા સો હે કુબોધ, એ બધા કુબોધ, કુબોધ એટલે કે રોંગ ઉપદેશ દેવા વાળા, અને એને કારણે શું થશે તો આપણને બહુ ત્રાસ આપવા વાળા છે, સમજાય છે? હવે આ તો આપણે થઈ બહુ ઉપર ઉપરની વાત હતી, આજના ગુરુદેવશ્રીના પ્રવચનો તો બહુ જબરદસ્ત વાત. એટલે જે આ છ ધાડાના પ્રવચનમાં તમે ઘરે જઈને સાંભળજો, આઈ થિંક 10th પ્રવચન છે, 6 ધાડાનું 10th પ્રવચન. શું કહે છે ગુરુદેવશ્રી કે ભાઈ સાચો દિગંબર માર્ગ ફોલો કરતા હોય બરાબર, અને આપણા શાસ્ત્ર વાંચતા હોય સમયસર પ્રવચન સારાથી બધું જ, પણ જેને શું વાત કહેવામાં આવે છે એ એંગલ, એ પર્સપેક્ટિવ તો સમજાતો નથી, અને પોતાના અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે પર્સપેક્ટિવ નાખીને જો કોઈને સમજાવે છે તો સાચું શાસ્ત્ર લઈને બેઠા છે તો બી એ મિથ્યા જ્ઞાન છે. કેવી રીતના? ફોર એક્ઝામ્પલ કે જેને દ્રવ્ય ગુણ પર્યાયનું આખું સ્ટ્રક્ચર તો સમજાયું નથી બરાબર, કયા શાસ્ત્રમાં કયા એંગલથી વાત કરવામાં આવે છે એ તો ખબર નથી. સપોઝ આપણા 5 પરમાગમ જે ખ્યાલ છે ને, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાઉર અને પંચાસ. હવે એમાં સમયસાર શાસ્ત્ર છે ને એમાં આખું ફોકસ આ દ્રવ્ય અને ગુણ જે કહે ને ત્રિકાળી કોન્સ્ટન્ટ વસ્તુ, એ કોન્સ્ટન્ટ વસ્તુને હું આ છું અને ઇગ્નોર જ કરી નાખ્યું, હું આ છું એમ ઇમેજિન કરીને આખું શાસ્ત્ર લખાયું છે. સમજાય છે? જ્યારે કે તમે પ્રવચનસાર વાંચો તો એમાં આ હું છું, આખી વસ્તુ એ હું છું એમ સમજીને આખું શાસ્ત્ર લખાયું છે. એટલે પ્રવચનસારમાં તો એમ બી કહે છે કે ભાઈ જીવમાં એક ધ્રુવ અંશ છે ને એક પલટતો અંશ છે, જે આમાં જે રાગ દ્વેષ થાય છે જીવના જ છે ને, કોના છે? જીવના નથી એમ કહે છે પ્રવચનસાર. અને સમયસારમાં કહે છે કે આ પર્યાય તો મારી છે જ નહીં, તો રાગ દ્વેષ તો મારા છે જ નહીં. સમજાય છે? એમાં ટોટલ કોન્ટ્રાડિક્ટિંગ મેસેજ છે. હવે લિટરલી જે વાંચતો હોય એને કોન્ટ્રાડિક્શન લાગે છે, પણ જો પર્સપેક્ટિવ સમજાઈ જાય તો ઇટ ઇઝ વેરી કરેક્ટ અને વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. પણ જેને આ કરેક્ટ પર્સપેક્ટિવ તો સમજાયો નથી, અને ઇવન આવી રીતનો પાઠશાળા લે અથવા એકબીજા સાથે ચર્ચા બી કરે અને ચર્ચામાં કોઈને રોંગ મેસેજ આપે તો એ પણ કુગુરુ છે, અને કુગુરુ હોવાની સાથે એ મિથ્યા જ્ઞાનને પોષણ કરે છે. સમજાય છે? એટલે આ એક વસ્તુ પહેલાં કે આપણે શું શાસ્ત્રમાં ઉપદેશ આપવામાં આવે છે પોતે સમજવું તો બહુ જ એસેન્શિયલ છે, અને જ્યાં સુધી પોતે ન સમજી શકે ત્યાં સુધી બીજાને કેવી રીતના સમજાવે? સમજાય? એટલે આ સમજવું બહુ જરૂરી છે. ચલો આપણે 5-10 મિનિટ ફટાફટ એનો ભાવાર્થ વાંચીએ. ભાવાર્થમાં બહુ સરસ વાતો આવી છે. પાછળ પેજ 46 ભાવાર્થ. વસ્તુ અનેક ધર્માત્મક છે. આપણે આ ધર્મ જોયું ને, વસ્તુ મિલા આપકો, હા આ ધર્મ આપણે જોયું ને, વસ્તુ અનેક ધર્માત્મક છે બરાબર, તેમાંથી કોઈ પણ એક જ ધર્મને, એક જ ધર્મને એટલે આ એક અને આ નહીં એમ નહીં, આ એક, કોઈ પણ એક જ ધર્મને આખી વસ્તુ સમજીને બીજાને ઇગ્નોર જ કરી દેવું કે બીજું છે જ નહીં, આખી વસ્તુ કહેવાના કારણથી, એટલે એવા કોઈ શાસ્ત્ર હોય કે જે એવું કહેતા હોય કે વસ્તુ આમ જ છે, આમ છે જ નહીં, એવા શાસ્ત્ર પ્લસ સેકન્ડ પોઈન્ટ તથા વિષય કષાય આદિને પુષ્ટ કરવાવાળા કુગુરુઓના બનાવેલા સર્વ પ્રકારના ખોટા શાસ્ત્રોને ધર્મ બુદ્ધિથી લખવા, લખાવવા, ભણવા, ભણાવવા, સંભળાવવા અને સાંભળવા તેને ગૃહિત મિથ્યા જ્ઞાન કહે છે બરાબર. હવે આપણા શાસ્ત્રમાં તો એમ કહે છે કે પૃથ્વી છે ફ્લેટ છે બરાબર, સૂર્ય ચંદ્ર તારા આમ છે, પૃથ્વી કોન્સ્ટન્ટ છે ને સૂર્ય ચંદ્ર ફરે છે. હવે હું સાયન્સનો ક્લાસ લઉં અને હું કોઈ બીજાને ભણાવું કે ભાઈ પૃથ્વી તો સનની આજુબાજુ ફરે છે, એની આજુબાજુ મૂન ફરે છે બરાબર, તો આઈ એમ ટીચિંગ ધેમ રોંગ ને? રોંગ શીખાડું છું કે નહીં છે કે નહીં? રોંગ જ છે ભાઈ. આપણા જે બધા સાયન્સમાં છે ને આપણા જેવા જ લોકો છે જેણે આખા બધા બુક્સ લખેલી છે. આ મારા જેવા જ લોકો પીએચડી લઈ જાય એટલે પોતાને એમ લાગે કે ભાઈ અમને બધું આવડી ગયું, અને પછી બુક લખવા માંડે. હવે પછી એ જ બુકો સ્કૂલમાં બિચારા નાના છોકરાને ભણાવે એટલે પહેલેથી જ એને બધું રોંગ ભણાવવામાં આવે છે. એની મારે જે પોઈન્ટ કહેવો છે કે એ જે આપણે ભણાવીએ છીએ એ સ્કૂલનું એજ્યુકેશન જે આખું લૌકિક સાયન્સ એ વસ્તુ જ અલગ છે, એ છે તો રોંગ જ, ભણાવવા લાયક નથી. પણ અહીંયા વાત એની છે કે ધર્મ બુદ્ધિથી લખ્યા હોય કે ધર્મ બુદ્ધિથી કોઈને ભણાવતા હોય કે ભાઈ આ ભણીને તમારું કલ્યાણ થઈ જશે, તો એ કમ્પ્લીટલી રોંગ છે અને આટલું પણ કરવા લાયક નથી. સમજાય છે? આગળ સેકન્ડ પોઈન્ટ, જે શાસ્ત્ર જગતમાં સર્વતા નિત્ય, જે આપણે વાત કરીને કે એક એક એંગલ તો એમ છે કે આખા બધા સબસ્ટન્સ ખાલી ટેમ્પરરી છે, અને બીજો એંગલ એમ છે કે બધા સબસ્ટન્સ ઇટર્નલ જ છે. તો જગતમાં સર્વતા નિત્ય એક અદ્વૈત અને સર્વવ્યાપક બ્રહ્મ માત્ર વસ્તુ છે. હવે ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, જે આપણે હિન્દુ ફિલોસોફી છે ને, હિન્દુ ફિલોસોફીમાં શું કહે છે કે ભાઈ એક પરમ બ્રહ્મ છે, એ પરમ બ્રહ્મના ત્રણ રૂપ છે. કયા ત્રણ? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા જે સર્જન કરતા છે, વિષ્ણુ જે મેન્ટેન કરતા છે, અને મહેશ જે ડિસ્ટ્રોયર છે. હવે આપણે બધા એ પરમ બ્રહ્મનો એક અંશ છે. હવે જ્યારે આપણું આ આયુષ્ય પતી જશે, તો આ આયુષ્ય પતી જશે એટલે આપણે ત્યાં યમલોકની સભામાં જશું અને ત્યાં આપણું ફેટ નક્કી થશે કે આપણે નરકમાં જશું કે સ્વર્ગમાં જશું. હવે જ્યાં બી આપણે જઈએ એટલે ત્યાં આપણે જશું અને પછી ઇવેન્ચ્યુઅલી આપણે પરમ બ્રહ્મમાં પાછા ભળી જશું. સમજાય છે? જેવી રીતના આ ચોક છે, એ ચોકમાં ઘણા બધા પરમાણુ આવીને ભળી જાય છે અને એક આખો ચોક મોટો બને છે, એવી રીતના આપણે બી ઇન્ડિવિજ્યુઅલ સમજો ને પાર્ટિકલ જેવા છે, જે આ ભળીને એક પરમ બ્રહ્મ બનશે. બરાબર? હવે આવા બધા જે મેસેજીસ આપતા હોય એ બધા રોંગ છે, રોંગ શાસ્ત્ર છે, અને આપણને રોંગ બુદ્ધિ આપણને આપે છે. કેમ કે આપણે બી રિયલમાં જોઈએ છે કે બે આત્મા કાંઈ ભળીને એક થતા નથી. બરાબર છે? આગળ કે એક તો આવું માને છે કે કાં તો બધા બધી સર્વતા નિત્ય છે કોઈ બધી વસ્તુ, અથવા એક અદ્વૈત પરમ બ્રહ્મ છે, અથવા અને અન્ય કોઈ પદાર્થ નથી, એમ વર્ણન કરે. બધા શાસ્ત્ર એકાંતવાદથી દૂષિત હોવાથી કુશાસ્ત્ર છે. આગળ, વસ્તુને સર્વતા ક્ષણિક અનિત્ય માનવી, એ આપણે જોઈ લીધું. અથવા ગુણ ગુણી સર્વતા જુદા છે, કોઈ ગુણના સંયોગથી વસ્તુ છે એમ કથન કરે છે. હવે આ બી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. જો સમજો ફરીથી, આ જે દ્રવ્ય ગુણ પર્યાય છે ને, સમજવું બહુ જરૂરી છે, નહીં તો એના વગર છે ને આપણા એકે શાસ્ત્ર આપણને સમજાશે નહીં. બધા શાસ્ત્રો પાછળ દ્રવ્ય ગુણ પર્યાયનો આખું ફ્રેમવર્ક જ છે. સપોઝ આ હું જીવ બનાવું છું, એકચ્યુઅલી પહેલા ફૂટબોલ થઈ ગયો. સપોઝ આ આપણો ફૂટબોલ છે, રાઈટ? આ એક ફૂટબોલ છે, સમજો. હવે આમાં દ્રવ્ય કયું છે, ગુણ કયા છે, અને પર્યાય કયું, બોલો. હજી એટલે પૂતગલ દ્રવ્ય છે. બરાબર? પૂતગલ એટલે આખું પૂતગલ, આખું પૂતગલ ના, આખું પૂતગલ નહીં, એના ઇન્ડિવિજ્યુઅલ આઇટમ્સ અને મોલેક્યુલ્સ, એ એક દ્રવ્ય છે, આ બીજું દ્રવ્ય છે. સમજાય છે? ઓકે, એ તો દ્રવ્ય થયું. બરાબર? હવે સપોઝ એ આપણે એ જે એટમ છે એ એટમને આપણે ઝૂમ ઇન કરીએ, તો સપોઝ આ એટમ છે. Now this is indivisible component. Right? This cannot be divided further. So, આ એટમ છે, right? હવે આ એટમની અંદર ગુણ કેવી રીતના છે? સપોઝ આ એક પ્લાસ્ટિક બેગ હોય ને અંદર નાના નાના ગુણ ભરેલા હોય. સમજાય છે? આ એક મોટી પ્લાસ્ટિક બેગ છે એટમ, અને અંદર ગુણ નાના નાના ભરેલા છે. આવી રીતના છે તો કેવી રીતના છે કે આખું યુનિફોર્મલી આખું દ્રવ્ય જ છે અને એના ગુણ બધા પોઈન્ટ પર સેમ છે. સમજાય છે કે નહીં? શું કહેવાય કે સપોઝ આપણે શુગર ખાવી હોય, હા, તો શુગરમાં જે લો ક્રિસ્ટલ હોય એ ક્રિસ્ટલમાં આપણે ખોલવાનું અંદર, એમાં એક શુગરનો સ્વીટનેસનો ભાગ એક ખૂણામાં હોય, એ કાઢીને આપણે મિલ્કને સ્વીટ કરવા, જેનું વ્હાઇટનેસ હોય દેટ ઇઝ નોટ રિક્વાયર્ડ, એ યુઝલેસ, એને ફેંકી દેવા. એવું પોસિબલ છે? એવું પોસિબલ નથી. સમજાય છે ને? કે અહીંયા કહું વાત શું ચાલે છે કે કોઈ પણ એક દ્રવ્ય હોય તો એના દરેક ભાગમાં એના ગુણો વસેલા છે. સમજાય છે? એટલે દ્રવ્ય અને ગુણ કઈ અલગ એન્ટિટી નથી. ફરી એન્ટિટી વાઈઝ જોવા જાઓ તો ખાલી દ્રવ્ય જ છે, ગુણ અને પર્યાય કોઈ એન્ટિટી જ નથી. પણ એ દ્રવ્યની જ ક્વોલિટીઝને ગુણ કહેવાય છે, અથવા એ દ્રવ્યના જ પ્રેઝન્ટ ફોર્મને એની પર્યાય કહેવાય છે. સમજાય છે? સમજાય છે આટલું પાછળ? હવે એની બદલે, આવું માનવાની બદલે, જો એવી રીતના માને પોઈન્ટ નંબર 4 કે ગુણ અને ગુણી સર્વતા જુદા છે, એટલે એનો શું મતલબ કે દ્રવ્ય અને એના બધા ગુણો અલગ સબસ્ટન્સીસ, અલગ એન્ટિટીઝ છે, અને દે હેવ બીન બ્રોટ ટુગેધર ટુ ક્રિએટ ધ સબસ્ટન્સ. સમજાય છે? કે આવું કોઈ માનતા હોય, અથવા તો કોઈ ગુણના સંયોગથી વસ્તુ છે એમ કથન છે, કે આપણે એમ કહીએ ને બધા શાસ્ત્રમાં કે જીવ એટલે જ્ઞાન, બસ જ્ઞાન તે આત્મા. સમજાય છે? એટલે જીવમાં ખાલી એક જ્ઞાન જ ગુણ છે, અને એ બી કોઈકની પાસેથી જ્ઞાન લીધું અને જીવમાં ભર્યું, એટલે હવે જીવમાં જ્ઞાન આવ્યું. હા, સપોઝ કોઈ આવું માની લે તો આ બધા મિથ્યા જ્ઞાનનું કામ છે. આગળ, જગતનો કોઈ કરતા છે, હર્તા છે, કે નિયંતા એટલે કે મેન્ટેન કરે છે એમ વર્ણન કરે છે, આવું ક્યાંય વર્ણન કરવાનું હોય તો એ પણ બધા મિથ્યા શાસ્ત્ર છે. અથવા દયા, દાન, મહાવ્રત આદિ શુભ ભાવ કે જે પુણ્ય છે, એ આપણે જોઈ લીધું ને, જે આપણે બંધ તત્વ જ્યારે જોતા હતા ને, ત્યારે આપણે જોયું કે દેર કેન બી 3 ટાઈપ ઓફ એક્ટિવિટીઝ વિચ અ જીવ કેન ડૂ. વન એક્ટિવિટી કે જે આપણે સો કોલ્ડ સારા પરિણામ કરીએ, કે સપોઝ ભગવાનની પૂજા કરીએ, અથવા તો આપણે કોઈ ગરીબને કંઈક દાન આપીએ, અથવા કોઈ પુઅર કોઈ એવું નાનું છોકરું હોય એને આપણે ભણાવીએ કંઈક, અથવા કોઈ ઇન્સેક્ટ હોય એની રક્ષા કરીએ, બરાબર, સો કોલ્ડ સારા ભાવ. અથવા તો આપણે સો કોલ્ડ ખરાબ ભાવ કરીએ, કે સપોઝ કોઈ ઇન્સેક્ટને મારી નાખીએ, અથવા તો કોઈ ગરીબ ઓલરેડી હોય પણ એની પાસેથી હજી કાંઈ આપણે છીનવી લઈએ, અથવા તો આપણે ચીટિંગ કરીને કંઈક જૂઠું બોલીએ કે કંઈક કરીએ, બરાબર છે? આ તો ધીઝ આર 2 ટાઈપ ઓફ ભાવ. બટ દેન ધેર ઇઝ અ 3rd ટાઈપ ઓફ ભાવ, કે જીવ પોતાના જ આત્મામાં એટલો સ્થિર થઈ જાય કે બીજા કોઈ ભાવ ન આવે. સમજાય છે? તો એને કહેવાય શુદ્ધ ભાવ. આ તો છે બે અશુદ્ધ ભાવ, શુભ અને અશુભ, એ બે મળીને કહેવાય છે અશુદ્ધ, અને 3rd એ શુદ્ધ ભાવ. જ્યારે આવું ન જાણે પણ એની બદલે પુણ્યના કામ જે છે, જે સારું સારું સો કોલ્ડ ગુડ વર્ક, આખી દુનિયા એમ જ માને છે કે તમે પુણ્યના કામ કરો, ગૌશાળા ચલાવો, અથવા તો ગરીબોને દાન આપો, દુઃખીઓના દુઃખ દૂર કરો, અને એનાથી તમારો ધર્મ થશે. બરાબર, હમણાં જ કીધું ને કે તમે મુનિ વ્રતિ ત્યાગીઓને આહાર દાન આપો એટલે તમારા કર્મ કપાઈ જાય અને તમારો મોક્ષ થઈ જાય. આવી રીતના ક્યારે થાય? આવી રીતના જ થતું હોય તો પેલા મુનિનું શું કામ ન થાય? સમજાય? તો આવા બધા જે શાસ્ત્ર હોય જેમાં દયા, દાન, મહાવ્રત આદિ શુભ ભાવ જે પુણ્યાશ્રવ છે, પરાશ્રય છે, એટલે મુનિને આહાર દાન દેવાથી શુભ ભાવ, સંસાર પરિત થાય છે, ટૂંકો મર્યાદિત થવો, એક્સેટ્રા, બરાબર. આવું પોઈન્ટ પણ બધા મિથ્યા શાસ્ત્રના જ્ઞાન છે. અવિશા, યુ આર આસ્કિંગ સમથિંગ? હા, બરાબર છે, પણ હવે આપણને હજી એક્ઝેક્ટલી ખબર નથી કે ખરાબ કયા છે અને સારા કયા, એટલે આઈ સેડ સો કોલ્ડ. આપણી અંદરની માન્યતા જ્યારે મિથ્યા છે, ત્યારે બધા જ ભાવ જે બહારના છે બધા જ ખરાબ છે. બરાબર, એકચ્યુઅલી યુ આર રાઈટ, કે કોઈ ઇન્સેક્ટને મારવું એને અશુભ ભાવ કહેવાય છે, અથવા તો કોઈને બચાવવું એને શુભ ભાવ કહેવાય છે. પણ એની પાછળ જે આપણી બિલીફ છે કે હું આને બચાવી શકું છું કે મારી શકું છું, એ બિલીફ જ રોંગ છે, એટલે બે ભાવ રોંગ છે. જ્યારે એ પહેલાં બિલીફ નક્કી થાય ને કે ભાઈ હું તો જીવ છું, એ જીવ અલગ છે, એ જીવ એની પર્યાય કરે છે કે નહીં જાતે, અને હું જીવ મારી પર્યાય કરું છું, તો હું એને કેવી રીતના બચાવું? એ તો એની પર્યાય જાતે કરશે ને, કાંઈ કરી નથી શકતું. બરાબર, અગર હજી કન્ફ્યુઝન હોય તો વી કેન ટોક. આગળ વધીએ. એટલે આવા આહાર દાન આદિ દેવાના ભાવથી તમારો સંસાર ટૂંકો થશે, એ બધી આ બધા ઉપદેશો મિથ્યા જ્ઞાનના ઉપદેશ છે. આગળ, ઉપદેશ દેવાના શુભ ભાવથી પરમાર્થે ધર્મ થાય છે, વગેરે અન્ય ધર્મીઓના ગ્રંથમાં જે વિપરીત કથન છે, એટલે કે તમે કોઈને ઉપદેશ આપો તો તમારું સંસારથી લાજ, એટલે સંસાર પૂરો થઈ જાય, તમારો મોક્ષ થશે. ગુરુદેવ શ્રી હતા ને જયારે સ્થાનકમાં, તો ત્યારે પ્રવચન એમના બહુ ઇમ્પેક્ટફુલ હતા. તો લોકો એમ કે કાનજી મુનિ ને તો કેવળ જ્ઞાન આટા મારે છે, તો બસ હમણાં જ કેવડી રહેવાના છે. ત્યાં માન્યતા શું છે કે કોઈને તમે સારો ઉપદેશ આપો એટલે બસ તમારે કેવળ જ્ઞાન નજીક છે, પણ એવું નથી. બરાબર, આવા અન્ય શાસ્ત્રોમાં જે વિપરીત કથન આવે છે તે એકાંત અને અપ્રશસ્ત. અપ્રશસ્ત એટલે કે ખોટા, રોંગ હોવાથી બધા કુશાસ્ત્ર છે, કેમ કે તેમાં પ્રયોજનભૂત સાત તત્વોનું યથાર્થપણું નથી. જ્યાં એક તત્વની ભૂલ હોય ત્યાં સાતે તત્વની ભૂલ હોય એમ સમજવું. જ્યાં આપણને હું જીવ છું અને મારાથી બધા જ દ્રવ્યો જુદા છે, હું કોઈનું કંઈ કરી નથી શકતો, આવો યા મેસેજ આપણને નથી મળતો, અને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે કોઈનું ભલું કરો, તમે આમ કરો, ત્યાં તો માન્યતામાં જ પહેલાં ભૂલ છે ને આપણી, એટલે ત્યાં જ ભૂલ છે, એટલે બાકી બધું આગળનું બધું રોંગ થાય છે. સમજાય છે? તો આવા જે બધા ઉપદેશ આપણે વાંચીને સાંભળીને કોઈ સાથે ચર્ચા કરીને ગમે તેમ રીતે આપણા માન્યતામાં જે આપણે એડિશન કરીએ છીએ એ બધું મિથ્યા જ્ઞાન છે, અને એ નવું એડિશન છે એટલે એને ગ્રહિત મિથ્યા જ્ઞાન કહેવાય છે. બરાબર છે? આપણી પાસે 5 મિનિટ છે, કોઈને કંઈ ક્વેશ્ચન પૂછવા ડન. ઓકે, જો કોઈ પણ વસ્તુ હોય ને એ વસ્તુમાં અનેક ધર્મ છે, તો એ વસ્તુમાં અનેક ધર્મને અનેક અંત, અંત એટલે ધર્મ, તો કોઈ પણ વસ્તુને અનેકાંત વસ્તુ કહેવાય છે. એના કોઈ પણ એક એંગલને આપણે મુખ્ય કરીને સમજાવવામાં આવે તો એને શ્યાદવાદ છે. વાદ એટલે કે કેવું, શ્યાદ એટલે કોઈ એંગલથી, એટલે શ્યાદવાદ એ કહેવાની પદ્ધતિ છે, અને અનેકાંત તો વસ્તુનો નેચર છે. સમજાય? શક્તિ એટલે કે જે હવે શક્તિના છે ને અલગ અલગ જગ્યાએ અલગ મીનિંગ આવે છે. અમુક જગ્યાએ એમાં આવે છે કે શક્તિ ઇઝ ઇક્વલ ટુ ગુણ પ્લસ ધર્મ. કોઈ પણ દ્રવ્યમાં કાંઈ પણ એવી તાકાત હોવી અથવા તો કોઈ પણ એની કેરેક્ટરિસ્ટિક હોવી એની શક્તિ છે. પછી એમાં જ આપણે ગુણોમાં કહે ને, સામાન્ય ગુણમાં જે શક્તિને કારણે, તો એ શક્તિના એક અંશને ગુણ કહેવાય છે, એક અંશને ધર્મ કહેવાય છે. એવું અમુક જગ્યાએ આવે છે. અમુક જગ્યાએ પછી શક્તિનું અલગથી વર્ણન આવે છે કે આ ગુણ છે, આ ધર્મ છે ને આ શક્તિઓ છે, એટલે એવી રીતના અલગ અલગ રીતે આવે છે. એ પછી એડવાન્સ ટોપિક છે, આપણે પછી કહીએ. બીજા કોઈને કંઈ ક્વેશ્ચન? ચાલો જૂનવાડી સ્થિતિ કરીએ. હા, મેં હમણાં એ જ કહ્યું કે શક્તિ છે ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ વર્ણન આવે છે. અમુક જગ્યાએ એમ આવે છે કે શક્તિ એને ધર્મ પણ કહેવાય ને ગુણ પણ કહેવાય, અને અમુક જગ્યાએ શક્તિઓને અલગથી લીધી છે. બે જગ્યાએ બે રીતે વર્ણન આવે છે. નો, ઓકે, ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. અત્યારના દરેક જીવની પાસે 3 જ ઓપ્શન છે, કે કાં તો શુદ્ધ કરી શકે, કાં શુદ્ધ કરી શકે, કાં અશુદ્ધ કરી શકે, રાઈટ? ધોઝ 3 શુડ બી ડન ઇન ધ ડિસેન્ડિંગ ઓર્ડર. કે હવે સપોઝ લેટ મી રાઇટ ઇટ ડાઉન, એટલે સમજો. એક છે શુદ્ધ, અશુદ્ધ, શુભ અને અશુભ, રાઈટ? હવે શુદ્ધ ભાવ એટલે તો શું કે પોતાના આત્મામાં ઠરી જાઓ, કોઈ વિકલ્પ ના કરો, કઈ જ નહીં કરો. હવે આમાં તો ધેર આર મેની કેટેગરીઝ, ધીસ ઇઝ ઓનલી 1 કેટેગરી, અને આમાં બી ધેર આર મેની કેટેગરીઝ. હવે ઇફ યુ કેન ડુ શુદ્ધ ભાવ, then don't do anything else, then you don't need to save inside. સમજાય? કેમ કે આનો શું મતલબ છે કે જેવી રીતના ભગવાન પોતાના આત્મામાં એટલા ઠરી ગયા છે કે એમને બીજો કાંઈ વિચાર બી નથી આવતો, કોઈ આજુબાજુ ઇન્સેક્ટ આવે છે, કાંઈ કરે છે, પણ એમને પોતાના આત્મામાં એટલો આનંદ આવે છે કે બહાર આવવાની વાત જ નહીં. પણ એ લેવલ ખાલી ભગવાનનું છે, કેમકે એ ત્યાં એ લેવલ પર પહોંચી ગયા છે કે એમને હવે બીજા કઈ વિકલ્પ નથી આવતો. આપણા માટે શું કરવા લાયક છે? આપણી પાસે અત્યારના આપણને આપણે સમ્યક દ્રષ્ટિ છીએ નહીં, શુદ્ધ ભાવ થતા નથી. જો થાય તો વેરી ગુડ, સમજાય, થાય તો વેરી ગુડ, પણ તો પણ આપણે કઈ શુદ્ધ ભાવમાં ટકી શકતા નથી. આનું શાસ્ત્રમાં આવે છે કે ધીસ ભાવ હેપન્સ મે બી વન્સ એવરી સિક્સ મંથ. એ પણ જે ચોથા ગુણસ્થાનમાં હોય ને, આપણા જેવા જે ઘરમાં રહેતા હોય પણ સમ્યક દ્રષ્ટિ હોય, અને જો એને બી થાય તો મે બી ઇટ વિલ હેપન વન્સ ફોર અ ફ્રેક્શન ઓફ સેકન્ડ ઇન સિક્સ મંથ્સ. તો બાકીના ટાઈમમાં શું કરશું? Then we will automatically have to go to શુદ્ધ ભાવ, because we are not able to sustain શુદ્ધ ભાવ. હું કહું છું ને કે જીવે પોતાના માઇન્ડને કંટ્રોલ કરવું, દેટ ઇઝ પુરુષાર્થ. જો કરી શકો અને શુદ્ધમાં જ રહી શકો તો નથિંગ લાઈક ઇટ, પણ એવું નથી થતું. એવું અત્યારના આપણા લેવલ પર પોસિબલ નથી, એટલે ઓટોમેટિકલી આપણને શુભ ભાવ આવે છે. તો શુભ ભાવમાં ઓટોમેટિકલી ઇન્સેક્ટને બચાવવાનો ભાવ અને કોઈને દયા કરવાનો ભાવ આવે છે. પણ આપણે માન્યતામાં તો એટલીસ્ટ ક્લિયર હોવું જોઈએ ને કે ભાઈ હું કરું છું, પણ ઇટ ઇઝ સ્ટીલ માય વીકનેસ, ઇટ ઇઝ નોટ ધ થિંગ ટુ ડુ. સમજાય? ઇટ ઇઝ સ્ટીલ વન ઓફ માય વીકનેસીસ કે હું, મને આ ભાવ આવી જાય છે, અને જો આ નહીં કરું તો આઈ વિલ ફોલ ડાઉન ઇન અશુભ. અહીં તો કરવા લાયક જ નથી. સમજાય? સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તો છે પોતાના આત્માને જાણવું, કેમ કે આપણું ઇન્ટેન્શન શું હોવું જોઈએ? શુભમાંથી શુદ્ધમાં જવાનું, કરેક્ટ? તો શુભમાં સૌથી હાઈ લેવલ ઓફ એમ શુભ ભાવ કોને કહેવાય? કે જેમાં આપણે પોતાના આત્માને સમજવા માટેની જેટલી બી કેટેગરીઝ છે, તત્વ વિચાર કરવો, શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, કોઈને પોતે ભણવું, ભણાવવું, અથવા તો કોઈ ભણતા એના પ્રત્યે અનુમોદન કરવું, અનુમોદન એટલે બધી વ્યવસ્થા કરી આપી, આ ચટાઈ નાખવી, આ બધું અરેન્જ કરવું, આ બધું બી શુભ ભાવ છે. કેમ કે આ બધું કરીને કોઈના કોઈનું સારું થશે, સમજાય? એ બધા શુભ ભાવ ઇઝ મચ હાઈ કેટેગરી કમ્પેર્ડ ટુ કે હું બહાર જાઉં અને કોઈ ગરીબ હોય, ભાઈ દે દો અને મને દયા આવે કે હા ભાઈ તું લે, એ બહુ નીચી ક્વોલિટીનો શુભ ભાવ. સમજાય? આપણા શાસ્ત્રમાં બી બધે આવે છે કે શાસ્ત્ર સ્વાધ્યાય એ સૌથી વધારે, સ્વાધ્યાય એ પરમ તપ છે. આપણે પ્રતિક્રમણની બુકમાં છેલ્લે વાંચીએ છે ને, સ્વાધ્યાય એ પરમ તપ છે. કે ગણધર જે કે જેમણે શાસ્ત્ર રચના કરી એમના પ્રમાણે સ્વાધ્યાય જેવું તપ ક્યારે થયું નથી, થશે નહીં અને થતું નથી. એટલે સૌથી વધારે મેન કરવા લાયક વસ્તુ હોય તો સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય એટલે શું? ખાલી બુક વાંચી એમ નહીં, જે વાંચ્યું એને સ્વ અધ્યાય ખાલી વાંચી લીધું, રીડિંગ કર્યું તો એના પર વિચાર કરીને મારું પોતાનું સ્વરૂપ સમજવું, એને કહેવાય સ્વાધ્યાય. ઇટ ઇઝ નોટ રોંગ, પણ હવે જ્યારે કોઈને સમજાવવું હોય ત્યારે તેને રોંગ જ કહેવાય. સમજાય? ફરી નોર્મલ લેંગ્વેજ એટલે વાઇલ આઈ એમ કમ્યુનિકેટિંગ નોર્મલી એને તો એમ જ કહેવાય કે ભાઈ તું પેલા શુભ કર, આમ કર, મંદિરે તો આવવું જ જોઈએ. હવે જે સાવ ઓલા નોન લર્નેડ હોય, એને કોઈ એક્સપોઝર જ ન હોય જૈનિઝમ નું, તો એને તો એમ જ કહેવાય કે ભાઈ તું મંદિરે તો આવ, અમારા ભગવાન ને તો જો, અમારા ભગવાનની શાંત મુદ્રા જોઈને તને બહુ આનંદ થશે. ત્યારે એને તો ખાલી એ બહારની શાંતિ દેખાડાય, એને હજી આત્માની તો વાત જ ખબર નથી. એટલે એને તો એમ જ દેખાડાય કે જો કેટલા શાંત છે, જો અમારી પૂજા કેટલી શાંત રીતે થાય છે, જો આ પૂજા કરવાથી આવું થાય છે, ઉપવાસ કરવાથી શરીર બી હેલ્ધી રહે છે અને આમ બી થાય છે, એ બધું ઉપર ઉપરની વાત હોય. જે નવા નવા હોય ને એને એમ જ કહેવાય. ઇટ ઇઝ અ ગુડ થિંગ, યસ, એબ્સોલ્યુટલી કહી શકાય ને, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી કેવું જ જોઈએ. પણ એ કયા ઓડિયન્સને કેવું જોઈએ એ કન્સિડરેશનમાં હોવું જોઈએ. હવે આપણે ઓલરેડી બધા મંદિરમાં છીએ એટલે હું એ ન કહું તમને, એટલે મારે તો એમ જ કહેવાય કે ભાઈ મંદિર આવો છો પણ દેટ ઇઝ નોટ ઇનફ, હવે આગળ હજી વધો. ઇટ ઇઝ ઓલવેઝ મોટિવેશનલ કે ભાઈ નો આવતા હો તો એમ જ કહેવાય કે મંદિરે તો આવો, અને જે આવી જાય એને એમ કહેવાય કે ભાઈ હવે આગળ. ના નથી, કેમ કે ના, કેમ કે પહેલા જો એ શુદ્ધ ભાવનું મીનિંગ શું છે ને બહુ ક્લિયરલી સમજાવવો જોઈએ. હવે સપોઝ આપણે ટીવી જોતા હો, બરાબર, ટીવી જોવામાં આપણું કોઈ લાઈવ એકદમ ફેવરેટ સ્પોર્ટ હોય કે ફેવરેટ મૂવી હોય કે વોટએવર, બરાબર, આપણે એ જોઈએ છે અને એમાં આપણે કેટલા એનગ્રોસ થઈ ગયા છે. તો એ એનગ્રોસ થઈ જતી વખતે ત્યારે ઓલી એન્ટ છે કે કોઈ સોરી કે કોઈ ઇન્સેક્ટ મરે છે એ વિચાર બી આપણને આવે છે. એ એન્ટને જવાબ આપો મને ભૂખ લાગી છે એ વિચાર બી મને નથી આવતો, સમજાય? એટલે શુદ્ધ ભાવ છે ને એ એનગ્રોસમેન્ટની વસ્તુ છે. કેમ કે ત્યારે જો એ વિચાર આવે કે ભાઈ હું એન્ટ કોઈ ઇન્સેક્ટને બચાવું તો યુ ફોલન ડાઉન, યુ ફોલન ડાઉન ફ્રોમ શુદ્ધ ઇન્ટુ શુદ્ધ. હવે જેવી રીતના મૂવી કે કાંઈ જોઈએ છે તો એમાં તો હવે ઓલા હીરોને આને માર્યું ને આને આમ કર્યું તો આપણા એમાં તો કોન્સ્ટન્ટ રાગ દ્વેષ થયા કરે, પણ જ્યારે આત્મામાં આપણે જ્યારે વિચાર કરીને એમાં અંદર એન્ગ્રોસ થઈએ છીએ તો ત્યાં તો એટલી શાંતિ છે, એટલી શાંતિ છે કે આપણને બીજા કોઈ વિચાર આવતા જ નથી, અને આવતા જ નથી એટલે એને શુદ્ધ ભાવ કહેવાય. જો એકવાર વિચાર આવી જાય તો ઓટોમેટિકલી યુ કમ ઇન ટુ શુદ્ધ. એના પર હજી વધારે ડિટેલમાં વિચારવા લાયક છે, કેમ કે જો આ શુદ્ધ ભાવ ક્લિયર થશે ને આપણને એનું એક ઇમેજિનેશન બી આપણને આવશે ને કે નહીં જો રિયલી આવું હોય તો દેટ મીન્સ યુ અચીવડ અ લોટ. એ સાત તત્વોનું સ્વરૂપ સમજીને આપણે આ જ સમજવાનું કે એકચ્યુઅલી ભગવાન કરે છે શું બેઠા બેઠા, કે આપણે કહીએ ભગવાન બેઠા માઉન્ટન પર, ચલો હું બી માઉન્ટન પર બેસી દઉં, પણ આપણા ભલે આપણે બેસી બી જઈએ ને કલાક બે કલાક બેસીએ ને તો બી આપણું માઇન્ડ વેવરિંગ હોય છે, અને એ વેવરિંગ કરવામાં તો આપણે કેટલા ખરાબ પરિણામ કરી નાખીએ છીએ, કેટલા કર્મો બાંધી દે છે, સમજાય? પણ ભગવાન જે માઉન્ટન પર બેઠા છે કે મુનિરાજ બેઠા છે તો એ એબ્સોલ્યુટ આત્મામાં એટલા ડૂબી ગયેલા છે કે એમને કોઈ બીજા પરિણામ જ નથી આવતા, એટલે એમને કર્મ નથી બંધતા, સમજાય? બોલો બીજા કઈ ક્વેશ્ચન છે? જીનવાણી
જીનવાણી
બોલો જીનવાણી માત નો. એક બે જાહેરાત છે, એક મિનિટ જરા ઉભા રહેજો.